તારીખ 18/4/1994 શ્રી સમયસાર શ્લોક 128 અને ગાથા 190-192 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 178.
જીવો ભેદ વિજ્ઞાન ની શક્તિ વડે નિજ સ્વરૂપ ના મહિમામાં લીન રહે છે, તેમને નિયમ છે શુદ્ધ તત્વની ઉપલબ્ધિ થાય છે. શું કહે છે? ભેદ વિજ્ઞાન પૂર્વક જેને પોતાના સ્વરૂપ નો મહિમા જાગ્યો, અનંત મહિમાવંત સ્વરૂપ છે આત્મા, અનંત મહિમાવંત સ્વરૂપ છે, અનંત અનંત શક્તિઓના ગંભીર ભાવોને પીને દ્રવ્ય બેઠો છે, અનંત ભાવો અંદર ભરેલા છે, એવા પોતાના સ્વરૂપના મહિમામાં લીન રહે, એને શા વડે લીન રહે કે ભેદ વિજ્ઞાનની શક્તિ વડે. જેને ભેદ વિજ્ઞાન ની શક્તિ બિડાઈ ગઈ છે, એટલે કે જે ભેદ વિજ્ઞાન નો પુરુષાર્થ કરી શકતો નથી, એને સ્વરૂપ નો મહિમા નહીં આવે. સ્વરૂપ નો મહિમા આવશે, એ સ્વરૂપ માં લીન રહેશે અને એને શુદ્ધ સ્વરૂપ નો અનુભવ, ઉપલબ્ધિ એટલે અનુભવ થશે, પ્રાપ્તિ થશે. નિયમ છે કેમ કે તત્વજ્ઞાન નો અભ્યાસ કરવા વાળાને યથાર્થ પણ થાય છે અભ્યાસ, અને અયથાર્થ પણ થાય છે. જો અયથાર્થ હોય અભ્યાસ તો શુદ્ધાત્મા નો અનુભવ ન થાય, યથાર્થ અભ્યાસ હોય તો શુદ્ધાત્મા નો અનુભવ થાય. કેવી રીતે થાય? કે ભેદ વિજ્ઞાન દ્વારા. ભેદ વિજ્ઞાન નો વિષય સૂક્ષ્મ ઉપયોગ માંગે છે. આ વિષયમાં પૂજ્યબેન શ્રીને જરા વિશેષ વાત આવી છે 197 વચનામૃતમાં, કે સૂક્ષ્મ ઉપયોગ કરીને અંદરમાં રાગ અને જ્ઞાનની ભિન્નતા અવલોકે, પોતાની વ્યાપકતા જ્ઞાનમાં જ અવલોકે. રાગ જોડે ચાલતો હોવા છતાં પણ પોતે જ્ઞાનથી એમાં વ્યાપક ભાવે પરિણમતો નથી. પોતાના જ્ઞાનની ભેદકતાને અવલોકે, એકાંત શુદ્ધ અનુભૂતિ સ્વરૂપ જ્ઞાન છે. કેવું છે જ્ઞાન? એકાંત શુદ્ધ પ્રત્યક્ષ અનુભૂતિ સ્વરૂપ છે. એવા જ્ઞાનનું વેદનથી ભિન્ન પડે ત્યારે ભેદ જ્ઞાન થાય, અને એમ થવા અર્થે ઉપયોગ ઘણો સૂક્ષ્મ અંદરમાં કામ કરે તો ભેદ વિજ્ઞાન થાય. એવું કદાપી ન બને કે બાહ્ય પદાર્થોનો મહિમા હોય, બાહ્ય પદાર્થોમાં રસ હોય, બાહ્ય પદાર્થોમાં સુખ બુદ્ધિ હોય, આધાર બુદ્ધિ હોય, અને ભેદ વિજ્ઞાનમાં સૂક્ષ્મ થઈને ઉપયોગ કામ કરે, એવું કદાપી ન બને. 197 બહુ સ્પષ્ટ કર્યું છે. 76 એવી ચર્ચા ચાલી છે. 76 એટલે લગભગ 17-18 વર્ષથી આ છે. આ બધી ચર્ચાઓ 76 ચાલે છે. થોડું એવું સાહિત્ય હાથમાં આવ્યું છે. 72, 73, 74, 75 ની બધી ચર્ચાઓ, ઘણી વાતો છે એમાં. નિહાલભાઈનો તો ઘણો મહિમા કર્યો છે, વારંવાર ઘણો મહિમા કર્યો છે. કૃપાળુદેવનો પણ ઘણો મહિમા કર્યો છે. ગુરુદેવના પ્રવચનો સાંભળતા પુરુષાર્થ ઉત્પન્ન થાય છે, અને શ્રીમદજીના વચનો વાંચતા પુરુષાર્થ સ્થિર થાય છે, એમ લખ્યું છે. જ્ઞાનીને પણ બીજા જ્ઞાનીના વચનો કેવા ઉપકારભૂત થાય છે. હા, ભેદ જ્ઞાન પુરુષાર્થ વિના ભેદ જ્ઞાન થાય નહીં. પુરુષાર્થ વિના ભેદ જ્ઞાન પ્રયોગાત્મક હોવાને લીધે, પ્રયોગ છે એ પુરુષાર્થ માગે છે. વિચારમાં એટલો પુરુષાર્થ નથી, પણ પ્રયોગમાં પુરુષાર્થ હોય તો જ પ્રયોગ થાય. એ 304 પરમાગમ સારમાં ગુરુજીએ કહ્યું કે પ્રયોગ અને પુરુષાર્થ વડે અંદરમાં સૂક્ષ્મ વિકલ્પોથી પણ ભિન્ન પડે. વિકલ્પમાં પણ સ્થૂળ વિકલ્પો તો ખ્યાલમાં આવે, સૂક્ષ્મ રાગ અને સૂક્ષ્મ વિકલ્પો તો ઉપયોગ સૂક્ષ્મ થાય તો જ ખ્યાલમાં આવે. એ પ્રકારમાં જ્યાં સુધી ન આવે ત્યાં સુધી ભેદ વિજ્ઞાન થાય નહીં. ભેદ વિજ્ઞાન ન થાય ત્યાં સુધી પોતાના શુદ્ધાત્માનો મહિમા આવે નહીં. મહિમા આવે તો લીન થાય, અને લીન થાય તો શુદ્ધાત્માનો અનુભવ થાય. લીનતામાં અનુભવ થાય, એમને અધરથી અનુભવ ન થાય. જેટલો ભેદ જ્ઞાનનો પ્રયોગ કરે એટલો ઉપયોગ સૂક્ષ્મ થાય, અથવા જેટલી સ્વરૂપની રુચિ વધે એટલો ઉપયોગ સૂક્ષ્મ થાય. તો રુચિ છે એ પરની અને રાગની રુચિ છૂટે, પર અને રાગથી ઉદાસીન થાય એની અપેક્ષા વૃત્તિ છૂટે, ત્યારે આ બાજુનું કામ થાય. એટલું શાસ્ત્ર વાંચેથી કામ ન થાય, એટલું સાંભળેથી પણ કામ ન થાય. રુચિ કેળવાવી જોઈએ. હા, બહુ સૂક્ષ્મ ઉપયોગ થાય. ત્રિંશનો ઉપયોગ એ સૂક્ષ્મ થાય. ત્રિંશ છે એટલે ઉપયોગ સૂક્ષ્મ ન થઈ શકે એવું નથી. ઉપયોગ ઉગાડ ન વધે એનો. શાસ્ત્ર વાંચી ન શકે, ગાથાના અર્થ એને આવડે નહીં, ગાથાઓ ન વાંચી શકે, એને ભાષા જ્ઞાન ન હોય, ભાષા શબ્દોના અર્થ જ્ઞાન ન હોય, પણ પ્રયોજનભૂત વિષયમાં ઉપયોગ સૂક્ષ્મ થાય એનો, એ બની શકે. એક ખાંડનો દાણો પડ્યો હોય તો કીડીને ગંધ આવે આપણને? એક ખાંડના દાણાની મીઠાશની ગંધ આવે ના આવે? પણ એને આવે. ચાર કીડી ત્યાં ભેગી થઈ જાય, ઉપયોગ તો એનો સૂક્ષ્મ થાય છે, પોતાના પ્રયોજન ના વિષયમાં ઉપયોગ. હજી તો એને તો બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય પ્રાણી છે. હજી તો ત્રણ ઇન્દ્રિય છે, સ્પર્શ ઇન્દ્રિય, રસના ઇન્દ્રિય ને ઘ્રાણ ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય નો પ્રાણી છે. અને આંખ નથી એટલે એકબીજાને અડીને ચાલે, સામે સામે ગોઠવાઈ જાય અને અડતા અડતા આગળ વધે કે આ બરાબર રસ્તો છે, આ બરાબર રસ્તો છે. કેટલો ઉપયોગ સૂક્ષ્મ છે એની. ધાર હાર બંધ ચાલે, 500,000 કીડી હોય તો હાર બંધ ચાલે, આડીબડી ચાલે, આંખ નથી તો તે ઉપયોગ સૂક્ષ્મ છે કે નહીં. ઉપયોગ તો સૂક્ષ્મ થઈ શકે છે, ઉઘાડ જુદી વસ્તુ છે. ઉપયોગની સૂક્ષ્મતા થવી એ જુદી વસ્તુ છે. જ્ઞાન ને તો કેટલા પાસા છે, એક ગુણ ને અનંત ગુણ નું રૂપ છે, સૂક્ષ્મત્વ ગુણ નું રૂપ છે એ જ્ઞાન ને. આત્મા માને સૂક્ષ્મત્વ નામનો ગુણ છે, તેથી અનંતા ગુણો સૂક્ષ્મ થયા છે. આખો સ્વભાવ જ સૂક્ષ્મ રહે છે, એનું કારણ કે સૂક્ષ્મતા એની વિશેષતા છે, એનો ગુણ છે. મંદતા થાય તો નિર્મળતા આવે, સૂક્ષ્મતા વધે, એ પણ એક બાહ્ય સાધનમાં નિમિત્ત પડે છે. એટલે તો દેવગુરુ શાસ્ત્ર ને માથે રાખવા, સત્પુરુષ ને માથે રાખવા એમ કેમ કે છે, એ કારણ છે. પોતાની હિત બુદ્ધિ હોવી જોઈએ, કેવળ હિત બુદ્ધિ, બીજા કોઈ હેતુ થી અભિપ્રાય થી નહીં, તો સરળતા છે ભક્તિમાં, નહીતર અસરળતા છે. હા, એક ગુણ ને અનંત ગુણ નું રૂપ છે, જેમ કે જ્ઞાન નું હોવાપણું છે તે અસ્તિત્વ ગુણ નું રૂપ છે, જ્ઞાન નું સૂક્ષ્મત્વ છે એ સૂક્ષ્મત્વ ગુણ નું રૂપ છે. જ્ઞાન માં કશાય ના અભાવ રૂપ નિરાકુરતા છે એ સુખ ગુણ નું રૂપ છે. જ્ઞાન સુખ સ્વરૂપે છે, સુખ રૂપે છે, એવા અનેક ગુણો નું એક ગુણ ને રૂપ છે. તેથી તો એ જ્ઞાન લક્ષણ દ્વારા આખો આત્મા, આખો સ્વભાવ, અનંત ગુણ નું આખો સ્વભાવ ઓળખવાનું શા માટે બને છે, એ જ્ઞાન લક્ષણ થી. જ્ઞાન તો એક ગુણ છે, એક ગુણ હોવા છતાં અનંત ગુણ નું રૂપ છે, માટે આખો સ્વભાવ ત્યાંથી ઓળખાણમાં આવે છે, નિશ્ચિત થઈ શકે છે, એનો નિશ્ચય થાય છે, એનું ભાવભાષણ થાય છે, પ્રતિભાસ થાય છે અને લક્ષ થાય છે, અસ્તિત્વ ગ્રહણ થાય છે, આ બધું બને છે એક સાથે. પ્રકાશકમાં લાગવું પડે કે આત્મા છે એ જ્ઞાન દ્વારા અનેક પદાર્થોને પ્રકાશે છે, અનેક પદાર્થોની હયાતીને એ જાહેર કરે છે કે આ બધા પદાર્થો છે. જળ પદાર્થો જાણતા નથી કે અમે છીએ કે નથી, એ તો જ્ઞાન દ્વારા જ એની હયાતી પ્રકાશ પામે છે. શુદ્ધ તત્વની ઉપલબ્ધિ થતા એટલે શુદ્ધાત્માનો અનુભવ થતા અચલિતપણે સમસ્ત અન્ય દ્રવ્યોથી દૂર વર્તતા એવા તેમને અક્ષય કર્મ મોક્ષ થાય છે. પંચમારો છે એટલે મોક્ષ નથી થતો એવી વાત નથી. અચલિતપણે સમસ્ત અન્ય દ્રવ્યોથી દૂર વર્તતા, હવે શુદ્ધાત્માની ઉપલબ્ધિમાં અચલિત રહી જાય અને જગતના સમસ્ત પદાર્થો સાથેનો સંબંધ છૂટી જાય, કેવળ અસંગ દશા ઉત્પન્ન થાય ગુણ દશામાં, તો તેમને અક્ષય કર્મનો મોક્ષ થાય છે. એટલે કર્મનો મોક્ષ થશે એ કદી ક્ષય પામવાનો નથી, મોક્ષ પણ અક્ષય થશે. સ્વરૂપ અક્ષય છે અને એની પર્યાય પણ અક્ષય છે, સ્વરૂપ અમેય છે અને પર્યાય પણ અમેય છે. અર્થાત ફરીને કદી કર્મ બંધ ન થાય એવો કર્મથી છુટકારો થાય છે, પછી મુક્તાત્માને કદી જન્મ મરણ થાય નહીં. એ ગાથા ઉપરનો કળશ છે. હવે પૂછે છે કે સંવર કયા ક્રમે થાય છે, સંવર થવાનો ક્રમ તો બતાવો, સીધી મોક્ષ ની વાત કરી આપે તો એકદમ આટલો બધો ઝડપથી મોક્ષ થાય છે કે એનો એમાં કઈ ક્રમ પડે છે? ક્રમ પડે છે, કોઈને અક્રમે મોક્ષ થાય છે એ વાત નથી. હમણાં ચાલ્યું છે ને અક્રમ વિજ્ઞાન નું ચાલ્યું છે. દાદા કેવા, દાદા ભગવાન, અક્રમ વિજ્ઞાન, અક્રમે મોક્ષ થાય. મારા વિજ્ઞાન માં ક્રમ નથી કે ઠીક, ક્યાંથી આ વાંચ્યું હોય, ક્યાંથી આ વાંચ્યું હોય, પછી તેશિન હેદુ ભણિદા અજવ સાણાણે સબ દર્શિહિ મિચ્છતમ અન્નાણમ અવેશ ભાવો એ જોગોય. ત્રણ ગાથા સાથે છે, ત્રણ ગાથા સાથે, 90-91-92 ત્રણ ગાથા સાથે છે. હેદુ અભાવે નિયમા જાયદે નાણેશ આસવ નિરોહો આસવ ભાવેણ વિના જાયદે કમસવે નિરોહો કમ્મ સા ભાવેણ નોકમણમ પે જાયદે નિરોહો નોકમણે રોહેણ ય સંસાર નિર્વાણમ હોદી. ચાર પ્રકારના અધ્યવસાન છે એને લઈને આશ્રવ થાય છે. શું કહે, સર્વદર્શીઓ એ ભગવાનને સાંભળીને આવ્યા છે ને, એટલે સર્વજ્ઞ ને વચ્ચે સર્વદર્શી હિ ભગવાને આમ કહ્યું છે. આ તો સીધી ભગવાનની વાણી માંથી વાત આવી છે. સર્વજ્ઞ પરમાત્મા જિનેન્દ્ર દેવ આમ ફરમાવે છે કે મિથ્યાત્વ અજ્ઞાન અવિરત ને યોગ એ હેતુ છે. કોના હેતુ છે? કે આશ્રવ ના એ હેતુ છે, કર્મ ના આશ્રવ ના એ હેતુ છે. કારણ છે જે ભાવ છે, વિભાવ ભાવો છે એ દ્રવ્ય કર્મ ને આવવાના નિમિત્ત પડે છે, હેતુ છે એટલે નિમિત્ત પડે છે. મિથ્યાત્વ લીધું છે, શું મિથ્યાત્વ થી આશ્રમ નથી ને બંધ નથી એ વાત નથી. કર્ણાનુયોગ નો અભ્યાસ ગમે તેટલો હોય, ઘણો હોય, પણ અધ્યાત્મ ની સાથે મેળ કરતા આવડવું જોઈએ. એક આગમ નો એક અનુયોગ નો અભ્યાસ ઘણો કરે ને બીજા અનુયોગ ની અંદર ભૂલ થાય તો એ યથાર્થ અભ્યાસ નથી. મેળ થવો જોઈએ, બધી બાજુ ચારે પડખે થી મેળ ખાવો જોઈએ, નહીતર સિદ્ધાંત તૂટી જાય. એમાં અધ્યાત્મ નો સિદ્ધાંત તૂટે એવી રીતે તો કોઈ ચાર અનુયોગ માંથી એક પણ અનુયોગ નો અભ્યાસ થવો ઘટે નહીં. દ્રવ્યાનુયોગ થી દ્રવ્ય ગુણ પર્યાય નો અભ્યાસ કરે. એક સત્તામાં દ્રવ્ય ગુણ પર્યાય છે, ઉત્પાદ વે દ્રવ્યુક્તમ સત. અધ્યાત્મ માં તો એમ આવે કે પર્યાય ના પ્રદેશો ભિન્ન છે, તો એનું મેળ કરતા આવડવો જોઈએ, નહીતર દ્રવ્યાનુયોગ જોખમ થાય. અને એવી રીતે કોઈ પણ કર્ણાનુયોગ વગેરે ગમે તેટલો અભ્યાસ કરે પણ આત્મહિત માટે એનો મેલ કરતા ન આવડે તો એ સિદ્ધાંત જ્ઞાન પોતાને ફાયદો કરતો નથી, ઉલટાનો નુકસાન કરે છે. દર્શન જ્ઞાન ને ચારિત્ર ત્રણ બોલ લેવા છે. હા, અને યોગ લીધો છે, ચોથો યોગ લીધો છે. પણ એ તો શું છે કે કષાય માં પ્રમાદ આવી જાય છે. હા, એટલે આવી રીતે માં આવી જાય છે, આવી રીતે માં કષાય છે અને કષાય માં પ્રમાદ આવી જાય છે. એમ ચાર કેવા હોય ત્યારે પ્રમાદ ન કહે, પાંચ કેવા હોય તો પ્રમાદ કે, કષાય ને પ્રમાદ ને જુદા જુદા કે. અધ્યવસાન છે ને એ આશ્રમ અને બંધ નું કારણ છે. તો અધ્યવસાન કેટલા પ્રકારના? અધ્યવસાન એટલે આવવાના આધારભૂત ભાવ, આશ્રમ થવાના કર્મને, નવા કર્મને આવવાનો આધાર શું છે? નિમિત્તો, નિમિત્ત આધારે લેવું છે, હેતુ એટલે નિમિત્ત લેવું. કે જે રાગદ્વેષ મોહ છે, એ પૂર્વે જે રાગદ્વેષ મોહ કયા એમાં મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ અને યોગ ચાર પ્રકાર બને છે. એટલે પછી મિથ્યાત્વ પ્રકાર, મિથ્યાત્વ સહિતનો યોગ લેવો એમ, અવિરત સહિતનો યોગ લેવો એમ. બોલો, તેરમા ગુણ સ્થાન વાળો યોગ ન લેવો. આમ તો તેરમા ગુણ સ્થાને યોગાશ્રવ તો છે, યોગાશ્રવનું તો નિમિત્ત થાય જ છે. પછી ચોથે હોય કે તેરમે હોય કે પહેલે હોય, આશ્રમ નું નિમિત્ત તો થાય જ છે. હા, પોતાના સ્વરૂપ થી વિપરીત છે. બધા અધ્યવસાન છે. મિથ્યાત્વ પણ સ્વરૂપ થી વિપરીત છે, અજ્ઞાન પણ સ્વરૂપ થી વિપરીત છે, અવિરતિ પણ સ્વરૂપ ની વિપરીત છે, અને યોગ નું કંપન છે એ પણ સ્વરૂપ ની સ્વરૂપ થી વિપરીત છે. યોગ ગુણ નું શુદ્ધ પરિણમન સિદ્ધ દશામાં થાય છે, અથવા અયોગી કેવળી ને થાય છે. ચૌદમય ગુણ સ્થાને ભલે થોડો કાળ છે પણ થાય છે શુદ્ધ પરિણમન. ત્યારે પ્રદેશો સ્થિર થઈ જાય, કંપન ન રહે. એને જે પરિસ્પંદન છે, હલવું છે આત્મ પ્રદેશ એનો, એ યોગ ગુણનું વિપરીત પરિણમન છે. ને એને લઈને પણ કર્મ આશ્રવે છે, એ પણ કારણ છે. આ તો સૂક્ષ્મમાં સૂક્ષ્મ કાંઈ તો હોય ને, સિદ્ધાંત તૂટવો ન જોઈએ ક્યાંય. શું
કંપન?
હા, કંપન તૂટતો છે. અવિરીતિ એટલે ચારિત્ર ગુણ નું વિપરીત પરિણમન, અને યોગ એટલે અહીંયા યોગ ગુણ નું વિપરીત પરિણમન એમ લેવો. યોગ શબ્દ ના અર્થ પ્રકરણ અનુસાર જુદા જુદા થાય. યોગ એટલે જોડાવું થાય, પણ અહીંયા એ વાત નથી. અહીંયા જોડાવા નહીં, જોડાવાનો સવાલ નથી. અહીંયા ઘણા અર્થ થાય છે. તમારે આમાં જોવું હોય તો જીનેન્દ્ર સિદ્ધાંત માં કેટલાય લીધા છે અધ્યક્ષાન માં. હા, છે ને, કેટલાય અર્થ થાય છે પ્રકરણ અનુસાર, કેટલાય અર્થ થાય છે. હા, કોઈ વાર એને અનુભૂતિ ને અધ્યક્ષાન કે છે. કેમ કે અધિ છે ને, એનો ઉપસર્ગ છે પેલો. અધિ એટલે આધાર લે છે, તો સ્વરૂપ નો આધાર લઈને જે પરિણામ થાય એને ક્યાંક અધ્યવસાન કહે છે. ઠીક છે, પ્રકરણ અનુસાર વાર થાય છે. અધ્યવસાન લ્યો, સમયસાર, મૂળાચાર, ઘણા ત્રણ શાસ્ત્રો માં છે. સમયસાર મૂળ 271 આત્મખ્યાતિ, 271 ને 350 ગાથા. બુદ્ધિ, વ્યવસાય, અધ્યવસાન, મતિ, વિજ્ઞાન, ચિત, ભાવ, પરિણામ બસો એક ઉતરગાથા છે સમયસર ને, એમાં બુદ્ધિ, વ્યવસાય, અધ્યવસાન, મતિ, વિજ્ઞાન, ચિત, ભાવ ઓર પરિણામ, એ સબ એકાર થી હે. બુદ્ધિ વ્યવસાયો ભી અધ્યવસાનમ મૈવ વિજ્ઞાનમ એકઠેમ સર્વમ ચિતમ ભાવો એ પરિણામો. બસો એક ઉતરગાથા. સ્વ ઓર પર કા જ્ઞાન ન હોને સે જો જીવ કો કી નિશ્ચિત હોના યે અધ્યવસાન હૈ વહી બોધ ન માત્ર પણે સે બુદ્ધિ હૈ બોધ કા અભાવ હોને સે બુદ્ધિ હૈ ઠીક નિશ્ચય માત્ર પણે સે વ્યવસાય હૈ જ્ઞાનન માત્ર પણે સે મતિ હૈ વિજ્ઞક્તિ માત્ર પણે સે વિજ્ઞાન હૈ ચેતન માત્ર પણે સે ચિત્ત હૈ ભલે વિપરીત છે પણ ચિત્ત છે એમાં એમ ચેતન કે ભવન માત્ર પણે સે ભાવ હૈ ઓર પરિણામન માત્ર પણે સે પરિણામ હૈ તો સબ શબ્દ એકાર્થ વાચી હૈ સમયસાર તાત્પર્ય વૃત્તિમાં 65-95 ગાથા છે વિકલ્પ યદા એ તત્વ વિચાર કાલે કરોતિ જીવ તદા શુદ્ધાત્મ સ્વરૂપમ વિસ્મરતિ તસ્મિન વિકલ્પે કૃતે સતિ ધર્મો અહમ ઇતિ વિકલ્પ ઉપચારેણ ઘટત ઇતિ ભાવાર્થ એમાં લીધું છે. પછી સમયસાર તાત્પર્ય વૃત્તિ 270 વેદ વિજ્ઞાન યદા ન ભાવતી તદા અહમ જીવાન હિંસોપિ હિંસા અધ્યવસાનમ નારકો ભીમ ઇત્યાદિ કર્મોદય અધ્યવસાનમ ધર્માસ્તિકાયો અહમ ઇતિ એ પદાર્થમ અધ્યવસાનમ ચ નિર્વિકલ્પ શુદ્ધાત્મનો સકાશાત ભિન્નમ ન જાનતી ઇતિ. જ્ઞેય પદાર્થ કા વિચાર કરતે સમય જીવ જબ જીવ વિકલ્પ કરતા હૈ તબ શુદ્ધાત્મ સ્વરૂપ કો ભૂલ જાતા હૈ તો વિકલ્પ કે હોને પર મેં ધર્માસ્તિકાય દ્રહ હું એસા વિકલ્પ ઉપચાર સે ઘટતા હૈ યે ભાવાર્થ હૈ. વેદ વિજ્ઞાન જબ નહીં હોતા તબ મેં જીવ કો મારતા હું ઇન પ્રકાર કા હિંસા અધ્યવસાન હોતા હૈ મેં નારકી હું ઇસ પ્રકાર કા કર્મોદય અધ્યવસાન હોતા હૈ મેં ધર્માસ્તિકાય હું ઇસ પ્રકાર કા જ્ઞેય પદાર્થ અધ્યવસાન હોતા હૈ. પછી સ્વયંભૂ સ્તોત્ર એમાં એનું પણ લીધું છે એમ ઘણા આધાર લીધા છે. બસો શ્રી એકોતર ગાથામાં જે સમયસારના અર્થ છે એ ખાસ લીધા છે. હું બીજાને મારું છું ને જીવાડું છું એ પણ અધ્યવસાન છે આવે છે ને. હું બીજાને મારું છું ને બીજાને જીવાડું છું સમયસર ગાથા 250 એમાં પણ આવે છે. હા હા એ બીજાને જાણું છું અવલંબીને જાણે છે એકત્વ પૂર્વક એ અધ્યવસાન થઈ ગયો. નિર્જ્ઞાયક શંકર દોષ નો અધ્યવસાન થયો છે. ભિનરીને જાણે તો અધ્યવસાન નથી એકત્વ કરે છે માટે અધ્યવસાન છે. એકત્વ છે આવડે રે જ નહીં એ પરને અવલંબીને જ પરને જાણે છે પરની એકત્વ બુદ્ધિ જ પરને જાણે છે. કોઈ વખત અધ્યવસાન કીએ પણ ખરા પણ એકત્વ બુદ્ધિ ત્યાં
ખબર પડે નહીં
ત્યારે આત્મકલ્યાણ અર્થે વિવેક કર્યો નહી, કુદરત એની પાસેથી મન લઈ લીધો, પછી પરિણામ તો ગતિના વધી જાય છે. મન હોય ત્યારે પણ જો મન નો સદુપયોગ ન થાય અને દુરુપયોગ થાય તો મન રહિત થાય, પછી તો ક્રમશઃ નીચે નીચેના પરિણામ થઈને જીવ નિવૃત્તમાં ચાલ્યો જાય. જ્યાં સુધી મન છે ત્યાં સુધી તક છે સમજવાની, સમજીને આગળ ચાલવું જોઈએ, સમજીને અટકવું એમ પણ નહીં. પરિણામ ધર્મ હૈ, વિકૃતિ હોના ઓર અવિકૃતિ હોના, જેવો ગુણ છે એવું પરિણામ થાય તો અવિકૃત છે, જેવો ગુણ છે એમાં ફેરફાર વાળું પરિણામ થાય એને વિકૃત પરિણામ અથવા વિકારી પરિણામ કહેવામાં આવે છે, એને વિભાવ પણ કહેવામાં આવે છે. એ પરિણામ ધર્મ છે, વસ્તુ ધર્મ નથી, પણ પરિણામ ધર્મ છે વિકૃત થવાનો. શું પ્રશ્ન છે એમાં વિશેષ? ભગવાન અનંત ગુણો ના પરિણામ છે, ક્યારે કોઈ ગુણ પરિણમા વિના ન રહીએ, સર્વ ગુણો સર્વ કાળે અનાદિ એનું પરિણામ તો આવ્યા છે, તો કેવળ જ્ઞાન થયા પછી ગુણ નું પરિણમન બંધ થઈ જાય એમ કેમ બને? પરિણામ એટલે શું? પરિણમન થવું, ગુણ માંથી પર્યાય નું પરિણમન થવું એને પરિણામ કહે છે. પરિણામ એટલે શું? ગુણ માંથી પર્યાય થવી એને પરિણમન કહે છે. ગુણ ની પરિણતિ તે પરિણામ. અશુદ્ધિ પણ છે, સૂક્ષ્મત્વ પ્રકાશો નથી, અનંત અનંત સૂક્ષ્મત્વ નથી પ્રકાશો, અનંત અવ્યાબાધત્વ નથી પ્રકાશો, હા છે. આમ તો બે ભેદ લ્યો, જગત ના જીવો ના બે જ ભેદ છે એમ લ્યો, તો એક સિદ્ધ ને બીજા સંસારી, તો 14 ગુણ સ્થાન સુધી ના સંસારી છે, 13 ની સંસારી છે. લીધો ને બનારસી દાસજી એ એમની ચિઠ્ઠી માં લીધો કે ન લીધો? પરમાર્થ વચનિકા માં જગત માં જીવો ના બે જ ભેદ છે, એક સિદ્ધ ને બીજા સંસારી, એટલે સીતાલી સિવાય ના બાકી ના બધા સંસારી લઈ લીધા 14 ગુણ સ્થાન સુધી ના. ઠીક, પછી સંસારી ને તો સંસાર નું સંસાર યોગ્ય પરિણામ હોય કે ન હોય, સીતાલી માં પહોંચશે એ સમયે સિદ્ધ કહેવાશે. જે સમયે અહીંયા 14 ગુણ સ્થાન પૂરું થાય એ જ સમયે સિદ્ધ થાય, અને એ જ સમયે સીતાલયમાં હોય, એ જ સમયે નીચે પણ હોય, મધ્યમાં પણ હોય અને સીતાલયમાં પણ હોય. ઠીક, આવી સ્થિતિ છે. બસ મેક્સિમમ એટલી ઝડપ છે કે એક સમયમાં 14 રાજુ ને, આ તો 7 રાજુ છે, આમ કઈ મનુષ્ય લોક માંથી જાય એટલે મધ્ય લોક માં તો 7 રાજુ ની મુસાફરી છે, પણ એક સમયમાં એક પૂતગળ પરમાણુ અને એક જીવ 14 રાજુ 14 બ્રહ્માંડ ફરી વળે એટલી એની ગતિ છે તીવ્ર. આ તો 50% ગતિ માં ગયા એમ છે, અડધી સ્પીડ પકડી છે એની તો. લૌકિક દર્શન છે, લોકમાં ખબર નથી, જૈનોમાં શું શું વાત છે એ લોકોને ખબર નથી. જૈનોને ખબર નથી, બહાર નથી, બીજાને ક્યાંથી ખબર હોય? કહેવાતા જૈનોને કઈ ખબર નથી તો બીજાને ખબર ક્યાંથી હોય? જૈન કુળમાં જૈનમાં હોય તોય ખબર ન હોય તો બીજા અન્યમતીને બિચારાને ક્યાંથી ખબર હોય કે જૈનમાં શું પડ્યું છે? અમે એમ જ માનતા. આ બધા શું ધમાધમ કરે છે, સમજતા નથી ને કઈ. વેદાંતમાં તત્વજ્ઞાન કેટલું છે? તત્વજ્ઞાન દેખાય નહીં ક્યાંય. વેદાંત બાજુ વાંચ્યું ત્યારે એમ થયું, હવે અહીં તો ભંડાર ભર્યો છે. વેદાંતમાં તો અગાધ તત્વજ્ઞાન છે. આ બધા શું ભેનો બધા ધમાધમ થામથા કરે, સમજતા નથી ને એવું લાગતું હતું. અંદર લોકીકૃત કરે તો ખબર પડે કે કેટલું ઊંડું છે. બુદ્ધિનું પાણી ઉતરી જાય એવું છે. બુદ્ધિ થી પાર વિષય ખોલ્યા છે. તેમના એટલે આશ્રવોના. કેવા આશ્રવો? કે પૂર્વે કહેલા એવા રાગ દ્વેષ મોહ રૂપ ભાવો, તેમના હેતુઓ, તેમનું કારણ સર્વદર્શીઓએ મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરત ભાવ અને યોગ એ ચાર અધ્યવસાન કયા છે? ચાર પ્રકાર કયા છે અધ્યવસાન? જ્ઞાનીને હેતુઓના અભાવે, જ્ઞાની એમને આ હેતુઓનો અભાવ થાય છે. શું આશ્રવનું કારણ મટે છે એમને? શું એટલે પોતાના વિકૃત પરિણામો મટે છે. તેથી નિયમથી આશ્રવનો નિરોધ થાય છે. તેથી નિયમપણે એમને ચોક્કસપણે આશ્રવ આવતા બંધ થઈ જાય છે, કર્મ આવતા બંધ થાય છે. મેલ પડે નહીં એને. આધ્યાત્મ શાસ્ત્ર છે ને એમાં કર્ણાનુયોગનો વિચાર કરવો એ અસ્થાને છે. ત્યાં વચ્ચે કર્ણાનુયોગને લાવવા લાવવો જોઈએ નહીં. શરણાનુયોગ ચાલતો હોય ત્યારે દ્રવ્યાનુયોગને ન લાવવો જોઈએ. મુનિ જોઈને ચાલે, મુનિ શરીર ચલાવી ન શકે, એ દ્રવ્યાનુયોગ ત્યાં નહીં લાવવાનો. ઠીક. જ્યાં જે વાત કહેવા ધારી છે તે વાત સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો એમનું કયું સમજાય કે કહેવા માંગે કઈ કઈ, પોતે અપેક્ષા પકડે કઈ, તો એમને કેવી કહેવાની વાત નહીં સમજવામાં આવે. અહીંયા અમે શું કહેવા માંગીએ છીએ એનું ધ્યાન રાખ એમ ગુરુ કહે છે. અમે અહીંયા શું કહેવા માંગીએ છીએ બીજી વાત વચ્ચે તો જાણી હોય તો એક કરવું. હમણાં તારા જાણપણાનું અહીંયા કામ નથી. જાણપણું ડૂબક્યું કરે અંદર, એ અંદર બધું જે કહેવા માંગે છે એ વાત થઈ જાય. પછી સમજવું તે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, સમજવા યોગ્ય છે ત્યાં સમજવું, ત્યાં બીજું ના સમજવું. પછી બીજું સમજેલું એક કોર રાખવો ત્યાં. આશ્રવભાવ વિના કર્મનો પણ નિરોધ થાય છે. શું? અને વળી કર્મના અભાવથી નો કર્મનો પણ નિરોધ થાય છે. આશ્રવનું ફળ કર્મ, કર્મનું ફળ નો કર્મ. કારણ ગયું એનું કાર્ય ગયું એમ કે છે. શું? હેતુ, હેતુ એટલે કારણ. કારણ અભાવે કાર્યનો અભાવ થશે એટલે પરંપરા એ કર્મનો કર્મનો પણ નિરોધ થશે. નિરોધ થવો એટલે ઉત્પન્ન થવું, અટકી જવું. અને નો કર્મના નિરોધથી સંસારનો નિરોધ પણ થાય છે. પછી કોઈ સંસારના ફળ એને મળે નહીં. ત્યાં કર્મ જ નથી તો કર્મ ફળ ક્યાંથી હોય? અને જ્યાં ભાવાશ્રમ નથી ત્યાં ધર્મ દ્રવ્ય કર્મ ક્યાંથી હોય એમ કે છે. શું? સંવરનો અધિકાર છે ને, માટે આશ્રમનો નિરોધ કરીને સંવર કરવો એમ કે છે. ટીકા. પ્રથમ તો જીવને આત્મા અને કર્મના એકપણાનો અભ્યાસ એટલે અભિપ્રાય જેનું મૂળ છે, આ મૂળ અધ્યવસાન છે. શું? જીવને આત્મા અને કર્મના એકપણાનો અભ્યાસ છે. દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને ત્રણે કર્મની એક જાતિ લઈ લેવી. શું? એ મૂળ છે. એકપણું થવું તે મૂળ છે. એવા મિથ્યાત્વ અજ્ઞાન અવિરતિ અને ગુરુપદ્યવસાનો હોય, ચારે સાથે હોય. પછી મિથ્યાત્વ હોય એને અજ્ઞાન હોય જ, એને અવિરતિ હોય જ, અને એને યોગની વિકૃતિ પણ હોય જ. એવા અધ્યવસાન જેવું જીવની વિદ્યમાન છે તો તેવો રાગ દ્વેષ મોહ સ્વરૂપ આશ્રવ ભાવના કારણ છે. તો એને રાગ દ્વેષ ને મોહ થવાનો થવાનો ને થવાનો જ. જેને મિથ્યાત્મ જ્ઞાન અવિરતિ ને યોગ છે એને રાગ દ્વેષ મોહ હોય હોય ને હોય જ એમ કેવું છે. એ આશ્રવ ભાવ કર્મ નું કારણ છે અને કર્મ છે તે નોકર્મ નું કારણ છે. આશ્રવ ભાવ થી કર્મ આવશે, કર્મ આવશે તો કર્મ ના ફળ પણ આવ્યા વિના નહીં રહે. અને નોકર્મ સંસારનું કારણ છે, એ નોકર્મ છે એ સંસારનું કારણ છે, અથવા નોકર્મ થી આખો સંસાર દેખાય છે. અનુકૂળતા પ્રતિકૂળતાઓ અનેક પ્રકારના ચિત્ર વિચિત્ર શરીરો અને સંયોગો એ બધા નો કર્મ છે, એનાથી આખો સંસાર જોવામાં આવે છે. માટે સદાય આ આત્મા આત્મા અને કર્મના એકપણાના અધ્યાસથી મિથ્યાત્વ અજ્ઞાન અવિરતિ યોગમય આત્માને માને છે, અર્થાત મિથ્યાત્વ આદિ અધ્યવસાન કરે છે. મિથ્યાત્વ મય માને છે, અજ્ઞાન મય પોતાને માને છે, અવિરતિ મય પોતાને માને છે, અને યોગ મય પણ પોતાને માને છે. માટે સદાય આ આત્મા સંસાર અવસ્થામાં આત્માને એટલે પોતાને જ કર્મના એકપણાના અધ્યાસથી હું ફલાણો 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 એ અધ્યાસથી પોતાને મિથ્યાત્વમય માને છે, અજ્ઞાનમય માને છે, અવિરતિમય માને છે, અને યોગમય માને છે. બે વખત લીધું છે, આત્માને માને છે આત્માને અને આત્માને માને છે બે વખત લીધું છે. તો નિત્યમ એવમ અયમ આત્મા આત્મકર્મણો એકત્વ અધ્યવસાનેન મિથ્યાત્વ અજ્ઞાન અવિરતિ યોગમયમ આત્માનમ અધ્યવસયસ્યતિ. સંસ્કૃતમાં એક વખત છે, અનુવાદમાં બે વખત લખાણ. આત્માને કર્મના યોગપણાને યોગમય આત્માને માને છે, આત્માને આત્માને બે વાર અર્થાત મિથ્યાત્વ આદિ અધ્યવસાન કરે છે. તેથી તે જીવને રાગ દ્વેષ મોરૂપ આશ્રવ ભાવને ભાવે છે. તેથી તે જીવ કેનો ભાવે છે? રાગ દ્વેષ મોરૂપ આશ્રવ ભાવને ભાવે છે. જુઓ કેવું લીધું, તત્વ રાગ દ્વેષ મોરૂપમ આશ્રવ ભાવમ ભાવયતિ. એ ભાવને ભાવે છે, આત્માને નથી ભાવતો, આશ્રવ ભાવને ભાવે છે. એવો ભાવે છે, એવી એની રુચિ છે કે એકત્વ થઈને પરિણમે છે, ભાવે છે. એટલે પછી એને જેને ભાવે એને ભજે, ભાવે ભજે, ભજે શું કરે, ભાવે ભજે એનું ભજન કરે છે. હા, મીઠાઈ કરતા વધારે ઠીક, મીઠાઈ તો ખાતા ખાતા થાકે છે, આ તો થાકતો નથી. ભાવે છે, ભાવે હતી એકત્વ બુદ્ધિ અતિ રૂચે છે. એને કહે છે કે તું છોડ, તો કે હું એને છોડી શકું નહીં, મને એવું ભાવે છે કે હું એને છોડું નહીં. આમ છે, ભાવે છે એટલે ગમે છે એમ પણ થાય કે ન થાય. જીવને રાગ દ્વેષ મૂળ રૂપ જે આશ્રવ ભાવ છે એને ગમે છે, રૂચે છે, એટલે એને છોડવા ગમતા નથી. એનાથી દુઃખ થાય છે તો તે ઠીક થાય છે, શું એનાથી દુઃખ થાય છે, પણ ભાવે છે એવું કે છોડવા ગમતા નથી. તેથી કર્મ આશ્રવે છે, આશ્રવ ભાવને ભાવે છે માટે કર્મ આશ્રવે છે. એનો નિષેધ નથી આવતો, ભાવે છે એને નિષેધ આવતો નથી. જે પોતે જ ભાવનામાં ભાવે એને નિષેધ કેવી રીતે આવે? નિષેધ આવવાનો શરૂ થાય કામ બરાબર ચાલે, ચાલતા ભાવનો રાગ દ્વેષ મોહ ચાલતા ભાવનો નિષેધ કરી લીધો છે. બેન શ્રી ચર્ચામાં એ વાત લીધી છે કે પછી ભાવ ખ્યાલ આવે તો એ વિચાર થઈ જાય છે, સ્પષ્ટ કર્યું છે એક જગ્યાએ કે અમારા દોષો નો ખ્યાલ નથી, ખ્યાલ આવે છે તેનો વિચાર કરવો તો પછી પછી ખ્યાલ આવે તો એ વિચાર છે, એટલા વિચાર થી કામ ન થાય કે એને જોવા જોઈએ. આવે તો ખરું જ બધે આવે, ધ્યાન નથી જતો ને, કારણ કે પોતાનું પ્રયોજન ઉપર દ્રષ્ટિ નથી પોતાને, એટલે પોતાના કામ ની વાત ક્યાં આવે છે એ ધ્યાન ન જાય. ભૂલ રહી જવાનું કારણ શું છે કે ભૂલ તો જ્ઞાની દેખાડે છે પણ પોતે જોતો નથી, એટલે ભૂલ ની નિવૃત્તિ થતી નથી ને, નાશ થતો નથી. તો એને ભૂલ ભાંગવી એ પ્રયોજન ઉપર એની દ્રષ્ટિ નથી, પોતાની વર્તમાન ભૂલ ઉપર એનો લક્ષ નથી જતો. એટલે પ્રયોજન ભૂત અને અપ્રયોજન ભૂત બધી વાત આવે, એમાં પ્રયોજન ભૂત ઉપર લક્ષ ન રહે તો અપ્રયોજન ભૂત ઉપર લક્ષ રહે, અથવા અપ્રયોજન ભૂત ઉપર લક્ષ રહે તો પ્રયોજન ભૂત ઉપર લક્ષ ન રહે, તો કદી પોતામાં સુધારો ન થાય, પોતાના પ્રયોજન ની સિદ્ધિ ન થાય. તેથી કર્મ આશ્રવે છે, તેથી નો કર્મ થાય છે. આશ્રવ ભાવ ને ભાવે છે તેથી કર્મ આશ્રવે છે, દ્રવ્ય કર્મ આશ્રવે છે અને તેના ફળમાં નો કર્મ ની ઉત્પત્તિ પણ થાય છે. શરીર આદિ મળશે, સંયોગ મળશે અને એ સંયોગ ની ધમાધમ પછી ચાલુ રહેશે. જે નો કર્મ મળ્યા એમાં આ ઈષ્ટ છે, આ અનિષ્ટ છે, હજી નથી મળ્યા એ પ્રાપ્ત કરવા છે, શું એ બધી એને ધમાધમ ચાલવા મળશે. અને તેથી આખો સંસાર ઉત્પન્ન થાય છે. આખો સંસાર એટલે અનંત પ્રકારના જન્મ મરણ થવારૂપ જે સંસારનો વંટોળ છે, એ વંટોળમાં આ જીવ ફેંકાતો જાય છે. ઘડીક આયા ફેંકાઈને પડે ને ઘડીક આયા ફેંકાઈને પડે, ક્યાંય એનું ઠેકાણું નથી. પરંતુ જ્યારે તે જ આત્મા, શું અત્યાર સુધી આમ થઈ રહ્યું છે, હવે ગુલાટ મારે છે કે પરંતુ જ્યારે તે આત્મા આત્મા અને કર્મના ભેદ વિજ્ઞાન વડે શુદ્ધ ચૈતન્ય ચમત્કાર માત્ર આત્માને ઉપલબ્ધ કરે છે, અનુભવે છે. શું કહે છે? જ્યારે તે આત્મા આત્માને અનુભવે છે, એકલું ન લીધું, ભેદ વિજ્ઞાન વડે આત્માનો અનુભવ ઉત્પન્ન કરે છે એમ લીધું. ઠીક, કેમ કે ઉભો છે ત્યાંથી આગળ ચાલશે ને, તો એકત્વ અનુસંધાનમાં ઉભો છે, એ ભિન્ન પડે તો શુદ્ધાત્માની ઉપલબ્ધિ થાય. સિદ્ધો કોઈ ભિન્ન પડ્યા વિના શુદ્ધાત્માની ઉપલબ્ધિ કરવા માંગે, ભેદ વિજ્ઞાન વગર તો થઈ શકે નહીં, એટલે લે છે. પરંતુ જ્યારે તે આત્મા આત્મા અને કર્મના ભેદ વિજ્ઞાન વડે શુદ્ધ ચૈતન્ય ચમત્કાર માત્ર આત્માને ઉપલબ્ધ કરે છે, પછી એ ભેદ વિજ્ઞાનની ગાથા શરૂઆતને લઈ લીધી. પહેલા રાગથી કરવું, દ્રવ કર્મ અને પછી નો કર્મ. જો રાગથી કાપો એટલે બાકીને કયું કપાઈ જાય છે. તો વેદ વિજ્ઞાન વડે શુદ્ધ ચૈતન્ય ચમત્કાર માત્ર પોતાના શુદ્ધ ચમત્કારિક ચૈતન્ય આત્માને પામે છે. કેવો છે? ચૈતન્ય ચમત્કાર, આશ્ચર્યકારી સ્વરૂપ છે એમ કે છે. મેશ્રનો ખાસ શબ્દનો આશ્ચર્યકારી સ્વરૂપ છે. કેવો? એને જોયો તો આશ્ચર્યમાં ડૂબી જાય, એટલું આશ્ચર્યકારી સ્વરૂપ છે. ત્રિકાળી ધ્રુવ નાયક પરમાત્મા આશ્ચર્યકારી સ્વરૂપ છે, અનંત ગુણોના ઓરડા એમાં ભર્યા છે. એવા આત્માને ઉપલબ્ધ કરે છે, અનુભવે છે, ઉપલબ્ધ કરે છે એનો અર્થ કે અનુભવે છે ભેદ વિજ્ઞાન વડે. ત્યારે મિથ્યાત્વ અજ્ઞાન અવિરતિ અને યોગરૂપ અધ્યવસાનો કે જે આશ્રવ ભાવના કારણો છે તેમનો અભાવ થાય છે. આ ભેદ વિજ્ઞાન થી બધો અભાવ થઈ જશે એમ કે છે. હા, ચારે ચાર નો અભાવ થશે. મિથ્યાત્વ નો અભાવ કરવા માટે પણ ભેદ વિજ્ઞાન, અજ્ઞાન નો અભાવ કરવા માટે પણ ભેદ વિજ્ઞાન, અવિરતિ નો અભાવ કરવા માટે પણ ભેદ વિજ્ઞાન, અને યોગ ના વિકાર નો પણ અભાવ કરવા માટે ભેદ વિજ્ઞાન. સિદ્ધા સિદ્ધા લખે છે, એટલે સિદ્ધ લીધા છે ત્યાં, હરિયંત ને ન લીધા ત્યાં. ઠેઠ સુધી લેવું છે ને, સંસાર નો અભાવ સુધી વાત લેવી છે, માટે સિદ્ધ પદ લઈ લીધું છે. મોક્ષ ની વાત તો ઠામ ઠામ આવવાની, કેમ કે શરૂઆત ત્યાંથી કરે છે, દ્રઢ મોક્ષ ઈચ્છાથી શરૂઆત કરે છે, એટલે એ વાત તો ઠામ ઠામ આવવાની. કે જે આશ્રવ ભાવના કારણો છે તેમનો અભાવ થાય છે, અધ્યવસાનનો અભાવ થતા રાગ દ્વેષ રૂપ આશ્રવ ભાવનો પણ અભાવ થાય છે, આશ્રવ ભાવનો અભાવ થતા કર્મનો અભાવ થાય છે, કર્મનો અભાવ થતા નોકર્મનો અભાવ થાય છે, અરે નોકર્મનો અભાવ થતા આખા સંસારનો અભાવ થાય. કર્મના ફળ આવે જ નહીં, જન્મ મરણ થાય જ નહીં, કર્મ નથી ને નોકર્મ નથી, અને પરિણામમાં અશુદ્ધિ પણ નથી. આ પ્રમાણે આ સંવરનો ક્રમ છે, આ રીતે ક્રમે કરીને સંવરથી મોક્ષ થાય છે. ભાવાર્થ લઈશું.